પવિત્ર શાસ્ત્રમાંથી આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને તેની 1-5 કલમ. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો પહેલો અધ્યાય તેની 1-5 કલમ વાંચીએ તથા સાંભળીએ. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી તેને ધન્ય છે, પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ઝીમળાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઉડતા ફોતરા જેવા છે. ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં અને ન્યાયોની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહીં. અને એ જ પ્રમાણે નવા કરારમાંથી માથીની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 1-12 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. માથીની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય 1-12 કલમ. ત્યારે ઘણા લોકોને જોઈને તે પહાડ પર ચડી ગયો અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને તેણે પોતાનું મોં ઉગાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું કે આત્મામાં જેઓ રાહ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. સલાહ કરાવનારાને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. ન્યાયપણાને લીધે જેઓની સતામણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જ્યારે લોક તમારી નિંદા કરશે ને પૂઠે લાગશે, મારે લીધે તમારી વિરુદ્ધ તરહ તરહની ગુંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા હરખાવ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પૂઠે તેઓ એમ જ લાગ્યા હતા. પ્રભુ બાપ તેના આ પવિત્ર વચનોને ખૂબ જ આશીર્વાદી કરે. હવે આપણે માથીની લખેલ સુવાર્તામાં જે ધન્ય વચનો વાંચ્યા એ પાછળ પ્રત્યુત્તરી શાસ્ત્ર વાંચનમાં 52 વાંચન પાઠમાં એ મૂકવામાં આવેલા છે અને આપણે બધા એને સારી રીતે જાણીએ છીએ. ઘણા લોકો એને ગીરી પ્રવચન તરીકે, કેટલાક લોકો એ ભાળ પરના ભાષણ તરીકે ઓળખે છે અને ઘણા બધા અન્ય ધર્મી લોકોએ આ પ્રભુના આ ધન્ય વચનો વાંચીને પ્રભુની તરફ આકર્ષાયેલા છે. અને એમ કહું કે ખાનગીમાં તેઓ પ્રભુ ઈશુને આપણા જીવતા દેવને જ માનને મહિમા આપે છે. કદાપી બાહ્ય રીતે બાહ્ય ઘણી મુશ્કેલીઓને કારણે કદાપી તેઓ પોતાનો ધર્મ પાળતા હોય, પણ આંતરિક રીતે તેઓ ખૂબ જ આકર્ષાયેલા છે. આપણે ગીત શાસ્ત્રના પહેલા અધ્યાયમાં જે વાંચ્યું એ પણ ધન્ય વચનો છે. ગીત શાસ્ત્રનું પુસ્તક તે ધન્ય વચનોથી શરૂઆત થાય છે અને છેલ્લો અધ્યાય 150 એ સ્તુતિમાં પૂરો થાય છે. પ્રભુની સ્તુતિ કરો, પ્રભુની સ્તુતિ કરો, દેવ આપની સ્તુતિ કરો, જીવતા દેવની સ્તુતિ કરો. ધન્ય વચનોથી શરૂઆત થાય છે અને દેવની સ્તુતિમાં એનો અંત આવે છે. મારા ભાઈ બહેનો, આપણે સવારમાં જાગીએ છીએ ત્યારે આપણે આપણા જીવનની શરૂઆત આવા ધન્ય વચનો જાકે આપણે પ્રાપ્ત કર્યા છે, હાંસલ કર્યા છે, પ્રભુમય જીવનથી આપણે શરૂઆત કરીએ આપણા દિવસની, અને આપણા દિવસનો અંત જ્યારે આપણે સૂઈ જઈએ ત્યારે સ્તુતિ કરીને, દેવની આરાધના કરીને, પ્રભુ પર પ્રેમ દર્શાવતા પ્રભુની પ્રાર્થના કરીને, આભાર માનતા આપણે આપણો દિવસ પૂર્ણ કરીએ, એ કેટલું બધું જરૂરી છે. આજે હું થોડીક બાબતો તમને કહેવા માંગુ છું કે આ ગીત શાસ્ત્રના ધન્ય વચનો તરફ બહુ સાદી ભાષામાં અને બધા નાના નાના બાબતો બાઇબલમાંથી લઈને થોડુંક કહેવા માંગુ છું. તો આપણે શું વાંચ્યું? ત્રણ બાબતો વાંચ્યું. જે કોઈ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, એક બાબત. બીજી બાબત, જે કોઈ પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી. અને ત્રીજી બાબત, જે કોઈ નિંદાખોરોની સાથે બેસતો નથી. દુષ્ટોના માર્ગમાં, દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઉભો રહેતો નથી, અને નિંદાખોરોની સાથે બેસતો નથી, એવાઓને ધન્ય છે. ધન્ય વચન તારે કરે છે એ પવિત્ર શાસ્ત્રનું રાત દિવસ મનન કરે છે, એનું અવલોકન કરે છે. એવા ધન્યતા પ્રાપ્ત કરેલા માણસને શેની ઉપમા આપવામાં આવે છે? તો કે છે, એ તો નદી પાસે રોપાયેલા વૃક્ષના જેવો છે કે જે પોતાના ફળ ઋતુ પ્રમાણે આપે છે, જેના પાંદડા કદી ચીમળાતા નથી. અને એને શું મળે છે? એ જે કંઈ કરે છે એમાં એ સફળ થાય છે. દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલવું નહીં, પાપીઓના માર્ગમાં ઉભા રહેવું નહીં, નિંદાખોરોની સાથે બેસવું નહીં, પરંતુ બાઇબલ પવિત્ર શાસ્ત્રનું નિયમિત વાંચન કરો, મનન કરો, જીવનમાં ઉતાર, તો એને ફળવાન લીલા વૃક્ષની ઉપમા આપવામાં આવેલી છે. અને એને ફળવાન જિંદગી, આશીર્વાદી જિંદગી મળે છે. જે કંઈ તે કરે છે એમાં સફળ થાય છે. હવે હમણાં જ આપણે જે પ્રત્યુત્તરી શાસ્ત્ર વચન પાઠ વાંચ્યો 27માં, એમાં આપણે જોયું દુષ્ટતાઓના તંબુમાં રહેવું એના કરતાં મારા પ્રભુના મંદિરના દરવાન થવું મારે માટે વધારે સારું છે. દાઉદ ઈશ્વર ભક્ત આવું કહે છે. અને કેટલી બધી સાચી બાબત છે. દુષ્ટોથી આપણે દૂર રહેવું જોઈએ. હવે દુષ્ટોની સલાહ, હવે સલાહ વિશે થોડું આપણે જોવા માંગીએ છીએ. પહેલું કાળ વૃત્તાંતનું પુસ્તક તમે જુઓ, 14મો અધ્યાય 8-11 પહેલું કાળ વૃત્તાંતનું પુસ્તક 14મો અધ્યાય 8-11 અને એમાં દાઉદ રાજા દેવબાપની સલાહ માગે છે કે ઓ મારા દેવ, મારા દેવ, મોટું પલસ્તીઓનું લશ્કર મારા પર ચડ્યો છે, મારે શું કરવું? શું મારે એમની સામે લડવા જવું? અને દેવબાપ એને કહે છે કે તું જા, જરૂર તારો વિજય થશે. અને પ્રભુની સલાહ એને માની, અને આપણે તમે વાંચ્યો કે જેને બધું, અને પલસ્તીનું બહુ મોટું લશ્કર, પરંતુ પ્રભુ દાઉદની સાથે, દાઉદના લશ્કરની સાથે હતો. પ્રભુ જાતે લડે છે અને પલસ્તીઓની જબરજસ્ત હાર થાય છે. અને ભાઈ બહેનો, આપણા જીવનમાં ઘણા મુશ્કેલ પ્રશ્નો આવે છે ત્યારે આપણને સલાહની જરૂર પડે છે. અને આપણે સલાહ માટે કાં તો આપણા કુટુંબના સભ્યની પાસે જઈએ છીએ, કાં તો કોઈ દેવળના આગેવાનની પાસે જઈએ છીએ, કે કોઈ વડીલની પાસે જઈએ છીએ અને આપણે સલાહ પૂછીએ છીએ. બરાબર? અને કેટલાક માણસો એવા મકરૂરી પણ હોય, ઘમંડી હોય, કે તેઓ કોઈની સલાહ ના લે, પોતે જ પોતાનું ધાર્યું કરે, એવા પણ લોકો હોય છે. અને જો આપણે દેવની સલાહ લેવી જોઈએ, પ્રભુ ઉપર આધાર રાખવો જોઈએ, પોતાની ચક્કર ઉપર આપણે આધાર રાખવો જોઈએ નહીં. નિર્ગમનનું પુસ્તક 3 અધ્યાય 5 કલમ, હરીશભાઈ વાંચશો? નિર્ગમનનું પુસ્તક 3 અધ્યાય અને 5 કલમ. નીતિવચન પ્રભુને આપણે સલાહ લેવી જોઈએ. આપણે જોયું કે દાઉદ રાજા એ દેવની સલાહ લીધી અને પ્રભુએ એને યોગ્ય સલાહ આપી. હવે એ જ પ્રમાણે તમે જરા જોજો બીજું કાળ વૃત્તાંત 32 અધ્યાય. હું જરા ટૂંકમાં તમે ઘેરજી જરૂર વાંચજો બીજું કાળ વૃત્તાંત, તેનો 32 અધ્યાય 1 થી 22 કલમ. એની અંદર જ્યાં કે આશુરનો રાજા સનહેરિબ મોટી સેના લઈને હિઝકિયા રાજા ઉપર, યહૂદિયા ઉપર ચડી આવે છે અને યરૂશલેમ જીતી લેવું હતું. અને પછી ત્યાં આગળ શું થાય છે? રાજા બહુ ચિંતામાં પડી જાય છે અને આખું ઇસ્રાયલ લોકો બહુ ચિંતામાં પડી જાય છે કે સનહેરિબ રાજા આટલી મોટી સેના લઈને આવશે અને આપણે બધાને મારી નાખશે, આપણે બધું લૂંટી લેશે અને આપણો નાશ કરશે. તે વખતે હિઝકિયા રાજા મનમાં વિચાર કરે છે કે આ આપણા નગરની ફરતે ચારે બાજુ પાણીનો પુરવઠો બહુ છે, જરાવ છે અને કુવાઓ છે. હવે જો આ પાણીનો પુરવઠો કાપી નાખવામાં આવે તો સ્વાભાવિક છે કે આટલા મોટા સૈન્યને પાણીની બહુ મોટી જબરદસ્ત તંગી ઊભી થાય અને કદાપી એવો પોતાનું ધાર્યું કામ કરી શકે નહીં. અને રાજા તરત જ પોતાના સરદારોને અને યોદ્ધાઓને, વિશ્વાસુ સરદારોને, યોદ્ધાઓને બોલાવે છે અને એમની સલાહ પૂછે છે કે ભાઈ મને આવો વિચાર આવે છે, તમે શું માનો છો, તમારી મને શી સલાહ છે? અને એ સરદારો યોદ્ધાઓને સલાહ આપે છે કે રાજા તમે જે કહો છો બરાબર છે અને એમ જ થવું જોઈએ. ને એ લોકોએ બધા પાણી પુરવઠો કાપી નાખ્યો અને પછી છતાં લોકો તો વિચારતા બીજી ક્યાં રાજા શું કહે છે, અરે આપણી સાથે તો લડનારો જીવતો જાગતો મહાન યુદ્ધ પરમેશ્વર છે, આપણે લડવા વિવાની જરૂર નથી, આપણે લડવા આગળ જ વધવાની જરૂર છે, ભલે આપણું સૈન્ય નાનું રહ્યું. અને આગળ તમે વાંચશો જોયે છે કે જબરજસ્ત વિજય થાય છે, પ્રભુ એની શંકા થતો અને જગ્યા રાજાનો વિજય થાય છે અને આશુરનો રાજા ચડી તો આપણો સૈન્ય લઈને નાસી જાય છે. પારકા માણસોની સલાહ લીધી, પોતાની નહીં પણ પારકા માણસોની સાચી સલાહ આપી. હવે જો પહેલું કાળ વર્તન 10 અધ્યાય 13 કલમ, સાઉલ રાજાના વખતમાં પલસ્તીઓ ચડી આવ્યા અને બહુ ભાર દારૂણ યુદ્ધ થયું અને એમાં સાઉલ અને ત્રણે પુત્રો યોનાથાન બીજા પુત્રો બધા મરી ગયા. પહેલું કાળ હતા 10 અધ્યાય 13 કલમમાં શું લખેલું છે હરીશભાઈ વાંચશો?
સાઉલે યહોવાનું વચન ન પાળવાથી યહોવાની વિરુદ્ધ જે પાપ કર્યું હતું તે વળી યહોવાને ન પૂછતા મેલી વિદ્યા જાણનારી પ્રજા
સાઉલ રાજા ભૂત વૈદ્ય જાદુગરો તરફ ફરે, એમની સલાહ લીધી, પ્રભુની સલાહ ના લીધી અને એનો કરુણ અંજામ આવ્યો. પાલા ભાઈ બહેનો, આપણા જીવનમાં સલાહની જરૂર છે અને જ્યારે જ્યારે સલાહની જરૂર છે તો આપણે આપણે પોતાની ચક્કર પર મદાર ના રાખીએ, ભરોસો ના રાખીએ, પણ જીવતા દેવ પર ભરોસો રાખીને પ્રભુને પૂછીએ કે પ્રભુ તું મને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ. જરૂર પ્રભુ આપણને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડનાર છે. બીજો મુદ્દો, જે માણસ પાપીઓના માર્ગમાં ઉભો રહેતો નથી, પાપી પશ્ચાતા પાપી માર્ગ, આ બધી વસ્તુ. હવે પ્રભુ ઈસુ તો પાપીઓને બહુ ચાહે છે ને, પાપને ધિક્કારે છે, પાપીઓને તે બહુ ચાહતા હોય. પ્રભુ ઈસુના મિત્રો જ કોણ છે? દાણીઓ અને પાપીઓ છે, એ જ એમના મિત્ર, એ જ. અને પ્રભુ એમને એમની પાસે છે. કેમ? કારણ કે પ્રભુ એમના જીવનોનું બદલાણ કરવા માંગતા હતા. હવે લખવામાં આવ્યું છે માથીને લખેલી સુવાર્તા 7:13-14 કલમ, માથીને લખેલી સુવાર્તા 7:13-14 કલમમાં લખવામાં આવ્યું છે. બે માર્ગ છે, ચોળો માર્ગ કે પોળો માર્ગ અને સાંકડો માર્ગ. પોળો માર્ગ નાશનો માર્ગ છે, નરકમાં લઈ જાય છે. સાંકડો માર્ગ એ તમને સ્વર્ગમાં લઈ જાય છે, અનંત જીવનનો માર્ગ છે. અને લોકોને લખેલી સુવાર્તાનું પેલું ઉદાહરણ આપણે જાણીએ છીએ ને, કે પેલો શ્રીમંત માણસ, મોજ શોખ, વૈભવ, સુખ, વિલાસ, આનંદ, પ્રભુ વિશે એને ક્યારે વિચાર કર્યો નહોતો. એની પાસે નજીક પડી રહેલા ભિખારીને જોતો હતો, પણ એની સાથે વાત કરવાનો પણ એને અવકાશ નહોતો. મૃત્યુ થાય છે. પોળો માર્ગ આનંદ, વૈભવ, વિલાસ, પૈસા, અભિમાન, રૂપ, મોટું ઘર, કપડાં સુંદર, આભૂષણ સુંદર, પોળો માર્ગ નરકમાં જાય છે. સાંકડો માર્ગ છે ને, બહુ મુશ્કેલ છે. કેમ? એક જ રસ્તો હોય, એક જ રોડ હોય, બહુ બધી ગાડીઓ જોઈતી હોય તો આપણે બહુ ધ્યાન રાખવું પડે નહીં ને, ગાડી અથડાઈ જાય, ધીમે ચલાવવી પડે, મુશ્કેલી ઊભી થઈ જાય, અથડાઈ જાય, એક્સિડન્ટ થઈ જાય, જાનહાનિ થઈ જાય. પ્રેરિતોના કૃત્ય 14:22 કલમ હેલ્પે વાંચો. પ્રેરિતોના કૃત્ય 14:22 કલમ. સાંકડો માર્ગ પ્રભુ તરફ લઈ જનારો, અનંત જીવન તરફ જનારો માર્ગ. ઘણા સંકટો આવે છે. પાવલને કેટલા બધા સંકટો આવ્યા, વાણ ભાંગી ગયો, અને કેટલાય કોડાનો માર ખાધો, ને ભૂખ ને તડકો અને ઠંડી, કેટલી બધી મુસીબતો. પણ એ તો પસંદ કરેલું પાત્ર હતું નહીં પ્રભુનું. વિદેશીઓમાં મારું નામ પ્રગટ કરવા માટે મારું પસંદ કરેલું પાત્ર છે. સંકટો તમે પસાર થયો, પણ એણે પ્રભુની સુવાર્તા બીજાઓને આપી. કેટલા બધા આત્માઓ, કેટલી બધી મંડળો સ્થાપી, કેટલા બધા આત્માઓને જીતવાનું કામ કર્યું. પાલા ભાઈ બહેનો, આપણે કયા માર્ગે ચાલી રહ્યા છે એ આપણે વિચારવાનું છે, એ આપણે નક્કી કરવાનું છે. પ્રભુ ઈસુ જ્યારે શિષ્યની પસંદગી કરે ત્યારે સિમોન પિત્તરને કહે છે કે ચાલ મારી સાથે, પ્રભુની પાછળ પાછળ ગયો. યાકૂબને કહે છે, યોહાનને કહે છે, પેલો માથી દાણી દાણી ચોકી પર બેઠેલો કર ઉઘરાવતો હતો, હી વોઝ બીઝી, હી વોઝ ઓન ધ જાબ, અને પ્રભુ બોલા છે બધું મૂકીને પાછળ જાય છે પ્રભુના માર્ગ. પણ પ્રભુની પાછળ જવાનો માર્ગ એટલો સહેલો નથી. જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો ન, હું પણ નહીં, હું કંઈક છું, હું આમ છું, કેમ છું, કશું. પોતાનું અભિમાન પણ દૂર કરવાનું છે, મગરૂરી પણ દૂર કરવાનું છે. મારી પાસે પોતાનો વધસ્તમ મુશ્કેલ ચાલવાનું. વધસ્તમ સહેલો નથી, આપણા પાપોથી ભરાયેલો, ખરડાયેલો ખૂબ જ અંધાર છે. જો પેલો સિમોન કનાની આ ઊંચકી શક્યો, આપણે આપણો વધસ્તમ ઊંચકવાનો છે, તો જ આપણે પ્રભુના માર્ગમાં આગળ ચાલી શકીએ. અને જો આગળ પેલું લખ્યું છે કે જ્યાં કે એક જણ કહે છે, પ્રભુ પ્રભુ હું તારી પાછળ આવવા ચાહું છું, પણ કહે છે ઉભા રહીશ, મને જઈને મારા કુટુંબને છેલ્લી વિદાય કહી આવવાનો. પ્રભુ શું કહે છે? હળ પર હાથ દીધા પછી જો કોઈ પછવાડે જો મારે રાજ્યને યોગ્ય નથી. વાલા ભાઈ બહેન, જો આપણે પ્રભુનો માર્ગ, સાંકડો માર્ગ પસંદ કરીએ છીએ તો અજગિક વાનાઓને આપણે તછોડા પડે, જગિક વાનાઓથી દૂર રહેવું જોઈએ. પ્રભુના માર્ગમાં જો આગળ વધ્યું છે, પેલો દ્રવ્યવાન માણસ, અનંત જીવનો વારસો પામવા માટે શું કરવું જોઈએ? અને પ્રભુ કહે છે, અરે બધી આજ્ઞા હું જાણું છું, અને નિયમિત રીતે પ્રભુના મંદિરને વગેરે વગેરે બધું બહુ કે તમે બધા જાણો છો. પ્રભુ જાણી જાય છે. પ્રભુ કહે છે, તું એક કામ કર, તારી પાસે જે કંઈ છે એ બધું વેચી દે, ને પછી મારી પાછળ આવ. અને નિરાશ થઈ ચાલી ગયો. કેમ? કારણ કે એ લાભ, એ પૈસા, એનો લોભ, એ મોહ એ છોડવા તૈયાર નથી. પ્રભુની પાછળ આવવાનો માર્ગ કે ભારે મુસીબતોનો માર્ગ છે, સંકટો ભરેલો માર્ગ, શેતાની કુયુક્તિઓ ત્યાં છે, શેતાન ત્યાં આગળ હાજર છે. અને એ માર્ગમાં ચાલતા ચાલતા આપણે ઘણી બાબતોનો સામનો કરવાનો છે. જ્યારે આપણે સામનો કરતાં કરતાં આગળ વધીએ છીએ તો આપણને તારણનો માર્ગ મળે છે અને જીવન મળે છે. અને ત્રીજી બાબત જે છે તે કહે છે કે જે કોઈ નિંદાખોરોની સાથે બેસતો નથી, નિંદાખોરોની સાથે બેસતો નથી તેને ધન્ય છે. અને વાલા ભાઈ બહેનો, એ કેટલી બધી સાચી બાબત છે. પહેલું કોરંથી છઠ્ઠો અધ્યાય 9-10 વાંચશો હરીશ ભાઈ? પહેલું કોરંથી છઠ્ઠો અધ્યાય 9-10 દેવના રાજ્ય નો વારસો મળશે નહી. નિંદા એ બહુ મોટો શત્રુ છે માણસ નો, નિંદા એ બહુ મોટો મિત્ર છે શેતાન નો. અને આપણા જીવનમાં આપણે, હું ખરો બહાર નથી, આપણે નિંદા કરવા માટે ટેવાયેલા છે એમ બોલીએ તો ચાલે. આપણે નિંદા કરવાનું ગમે છે. બાઇબલ શું કહે છે? તું તારા ભાઈને આંખમાંનું તણકડું ના જોઈશ. તારા પોતાની આંખમાં મોટો ભારોટ્યો છે, પાપ છે, અપરાધ છે, એને ધ્યાનમાં લે. અને આપણે નિંદા કરવાનું તો બહુ પાવરતા છે. નિંદા કોઈ કરી હોય તો થક બેસી છે, આપણો સ્વભાવ એવો છે. પ્રભુ કહે છે કે નિંદા કરોને દેવના રાજ્યનો વારસો મળશે ને. જીવતું જાગતું ઉદાહરણ આપેલું છે, બે મરતા ચોરો નહીં પ્રભુની સાથે તેડવામાં આવે. એક જણે શું કર્યું? પ્રભુની મસ્કરી કરી, પ્રભુની નિંદા કરી. અરે જો તું દેવનો પુત્ર છે તો તું વધ સંપત્તિ નીચે ઉતરી આવે અને તું તને બચાય ને મને બચાય, નિંદા કરી. પ્રભુ જે ધાર્યું તો જરૂર કરી શકાય, પણ તે વખતે પ્રભુ પોતાનો મહિમા પ્રદર્શિત કરવા માંગતા નહોતા. અને આપણે જોઈએ છે એ છોડ નાશ થયો, મૃત્યુ થયો, એ નરકાગ્નિમાં પડ્યો, એ પ્રભુની સાથે પારદર્શિતા જઈ શક્યો નહીં. નિંદા, પ્રભુ આપણને એવી સુબુદ્ધિ આપે કે આપણે નિંદા કરવાનું ટાળીએ, ઈર્ષા કરવાનું ટાળીએ. બહુ મોટા શત્રુ છે. દેવળમાં આવ્યા હોય તો સાંભળીએ, દેવાની બહાર નીકળે, સોરી કોઈને પણ નહીં કહેતો, માફ કરજો, દેવાની બહાર નીકળે, હા તારા નિંદા સર. આપણે એવું કરતા હોય છે. પ્રભુ આપણને આ મહા મોટા દુશ્મનથી બચાવે. નિંદાખોરોની સાથે બેસું, નિંદા કરવી એ બહુ મોટું પાપ છે અને પ્રભુને એ જરાય પસંદ નથી. દેવના રાજ્યમાં જો તમારે આવવું છે તો નિંદાઓથી, ઈર્ષાથી તમારે પર રહેવું પડશે. અને પછી શું કહ્યું છે? એવાને ધન્ય કહ્યું છે પ્રભુએ. આવું જે નથી કરતો, આવું જે નથી કરતો એને ધન્ય છે. ત્યારે માણસ કહે છે શું? તો હમણાં જ મેં તમને કહ્યું કે એ પ્રભુના પવિત્ર વચનોનું રાત દિવસ મનન કરે છે. ગીત શાસ્ત્રની અંદર 3 કલમો એવી છે, બધું જ આવી જાય છે. આના મનન સંબંધી, આના પઠન સંબંધી, આના વાંચન સંબંધી, એને જીવનમાં ઉતરવા સંબંધી. જો હું વાંચું છું, સાંભળજો અને એ વિશે ઘેર જઈને વિચાર કરજો. 119 ગીતશાસ્ત્ર 119:18 તારા નિયમ શાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડ. પ્રભુ બહુ જરૂરી છે. પ્રભુ હું તારા નિયમ શાસ્ત્રનું અવલોકન કરો. અવલોકન કરો એટલે આ પવિત્ર બાઇબલ લખ્યું છે આ કાવ્ય એમ નહીં, એને વચનો વાંચવા માટે પ્રભુ તું મને પ્રેરણા. બહુ સરસ કલમ છે 119:5 119માં પાંચમી કલમ, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે. કઈ છે ખાડામાં પડવું જોઈએ, દાવી દીવો હોય જુવાળ હોય ખાડું ના પડવું, અંધાર હોય તો તમે ખાડામાં પડો ને. અને આગળ શું કહે છે, તે મારા માર્ગને સારું જ્વાળારૂપ છે. પ્રભુ પોતે શું કહે છે, પ્રભુ એ જ કહે કે માર્ગ સત્ય થશે જીવન હું છું, હું જીવનનું અજવાળો છું. પ્રભુ શું અજવાળો લઈને આવ્યા છે, અને પ્રભુ આપણને એ અજવાળું આમાંથી મેળવવા માટે વિનંતી કરે છે, આગ્રહ રાખે છે કે આપણે અજવાળું પ્રભુના પવિત્ર વચનોમાંથી મેળવીએ. અને એક બહુ સરસ વાક્ય છે, માર્ગોની જયારે વાત ચાલે છે ત્યારે ગીતશાસ્ત્ર 37:5, તારા માર્ગો યહોવાને સોંપ, તે પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે, ફળવંત કરશે. તારા માર્ગો યહોવાને સોંપી દે, શેતાન કુયુક્તિઓ દૂર કરી ના, તે તને ફળવાન કરશે, ફળીભૂત કરશે, તને આબાદ કરશે. હવે જે આ ધન્ય વચનોને અનુસરીને જીવન જીવે છે એવા માણસને કોની સાથે સરખાયો છે, વૃક્ષની સાથે, જે નદી પર રોપાયેલા વૃક્ષના જેવો છે. હવે તમે જાણો છો કે નદીમાં પાણી હોય અને જમીન પણ કાપડ હતા, જો કોઈ વૃક્ષ ઉગેલું હોય તો એ બારેમાસ લીલું રહે, એને પાંદડા લીલા રહે, એની ડાળીઓ ફૂલે ફાલે. કેમ? કારણ કે એણે એના મૂળે ઊંડે સુધી પાણીમાં અને કાંપમાં ગાલેલા છે. વાલા ભાઈ બહેન, પ્રેમ અને વિશ્વાસના મૂળિયા જો આપણે પ્રભુમાં, પ્રભુ ઈસુમાં ઊંડે સુધી ઘાલેલા હશે તો આપણી પણ એ જ પરિસ્થિતિ છે. બારે માસ આપણે લીલા રહીશું અને ઋતુ પ્રમાણે ફળ આપીશું. અહીંયા આગળ આપણે એમ કે ફળવંત જીવન પ્રભુ આપણને આપે છે, આશીર્વાદિત જીવન આપણને આપે છે. ક્યારે? જ્યારે આપણે પ્રભુના પ્રેમ અને વિશ્વાસમાં ખૂબ ઊંડા ઉતરેલા છે, પ્રભુ પર વિશ્વાસ અને પ્રેમ રાખીએ છીએ, ત્યારે આપણા જીવનને પ્રભુ ખૂબ જ આશીર્વાદિત કરે છે. ગીતશાસ્ત્ર પુસ્તક 21:3 વાંચો હરેશભાઈ મહેરબાની કરીને. ગીતશાસ્ત્ર પુસ્તક 21:3 સામે જાય છે, પ્રભુ આપણી પાસે આવે છે ને આપણને આશીર્વાદ આપે છે. ફળવન જીવન પણ ક્યારે? પ્રેમ અને વિશ્વાસમાં જો આપણે આગળ વધેલા હોય, જો આપણું તારણ થયેલું હોય, જો આપણે પ્રભુને ઓળખ્યો હોય તો એ લાભ આપણને મળશે. હવે વાલા ભાઈ બહેનો, હું જ્યારે આ વાત વાંચતો હતો ત્યારે મને એક વિચાર આવ્યો કે જે વૃક્ષ છે આ રીતે, એ વૃક્ષ શું કરે છે, એના પાંદડા કદાચ ખાવાના કામમાં, ઢોરો પ્રાણીઓ માટે, એની ડાળીઓ ફૂલેલી ફાલેલી હોય તો પક્ષીઓ ત્યાં આગળ રાતવાસો કરી શકે, માળો બાંધી શકે, આશ્રય મળે, છાંયડો મળે, અને કદાચ બી કે ફળ ખાવાના પણ મળે. એટલે કેટલો બધો પરોપકાર કરે છે, પરોપકાર. ફળવંત જીવન, ભરપૂરીપણાનું જીવન વૃક્ષને મળે છે ત્યારે પરોપકાર કરે છે. જ્યારે આપણને પ્રભુ અનેક રીત આશીર્વાદો આપે છે ત્યારે આપણે એ આશીર્વાદો લઈને બેસી રહેવાનું નથી, પરંતુ એ આશીર્વાદોને આપણે શેર કરવા છે. વી હેવ ટુ શેર અવર બ્લેસિંગ ટુ ધી અધર્સ. તમારી પાસે સારા પૈસા હોય તો તમે દાન આપી શકો, સારી વાત છે, આશીર્વાદ છે, તમે બાંટો છો. કોઈ જુવાન હોય, શક્તિ છે, બળ છે, આશીર્વાદ જ છે, તંદુરસ્તી છે, આશીર્વાદ છે. ઠંડીની ઋતુ છે, સ્નો પડે છે, સ્નો ખસેડવાની જરૂર છે, તમારી શક્તિનો ઉપયોગ ત્યાં કરી શકો છો. દેવની આજુબાજુ ઘાસ કાપવાનું છે, સ્નો કાઢવાનો છે, ઘણા બધા પ્રસંગો હોય છે. જુવાન છો, શક્તિ છે, બળ છે, તંદુરસ્તી છે, તો તમે કામ કરીને એ રીતે તમે તમારો આશીર્વાદ વહેંચી શકો છો, બાંટી શકો છો. પ્રભુ એ જ ઈચ્છે છે. અનેક પ્રકારના આશીર્વાદો પ્રભુ આપણને આપે છે. એ આશીર્વાદો કયા છે એને ગણવા જોઈએ, અને એ આશીર્વાદોને આપણે બીજાને વહેંચવાની બહુ જરૂર છે. જેમ વનસ્પતિ કે જેમ વૃક્ષ મોટું થાય છે અને એ પરોપજીવી બને છે, પરોપકારી બને છે, એમ આપણે પણ આપણા જીવનમાં પરોપકારી બનવાની બહુ જરૂર છે. હવે છેલ્લે પછી આ લખવામાં આવ્યું છે કે ફળ મળે છે ત્યારે આપણે જોઈએ છે કે ત્યાં કે પ્રભુ એને જીવનમાં એને સફળતા આપે છે. શું આપે છે? સફળતા આપે છે. દાઉદ માટે જરા જોજો ઝડપથી, પહેલું કાળ વૃતાંત 18મો અધ્યાય 6 અને 13 કલમ વંચાવતો નથી, તમે જોજો પહેલું કાળ વૃતાંત 18મો અધ્યાય 6 અને 13 કલમ સ્પષ્ટ લખેલું છે. જય મળે છે. દાઉદ રાજા ઈશ્વર ભક્ત, એના માટે તે એમ લખ્યું છે કે મારો મનગમતો માણસ છે, હું એને રાજ્યાધિકાર આપું છું. અને એને જ્યાં કંઈ ગયો છે ત્યાં સફળતા મળે છે. કોલિયાત કેટલો મોટો પડછન કાયા વાળો નાનો, અને પથ્થર કોફણમાં વેચી માર્યો અને મારીને જય મળ્યો, જય અપાવે છે પ્રભુ. એ જ પ્રમાણે બીજું સમ્યલ 8મો અધ્યાય 14મી કલમ, એમાં પણ જયની વાત લખવામાં આવી છે. જય પલસ્તીની સામે લડાઈ કરવા માટે દાઉદ રાજા જાય છે ત્યારે પ્રભુ જય અપાવે છે વાત લખવામાં આવેલી છે. કેમ કે પ્રભુનો પસંદ કરેલું પાત્ર હતું. અને ઉત્પત્તિની પુસ્તક 39મો અધ્યાય 3 કલમ, એમાં યુસફની વાત આવે છે. હેશ ભાઈ એ વાંચો જરા, ઉત્પત્તિની પુસ્તક 39મો અધ્યાય 3 કલમ. યુસફ દુસ ભાઈઓ એને મારેલો, ભાઈઓ થી તરછાયેલો, વેચાઈ ગયેલો, પણ પ્રભુની બીકમાં જીવન કાઢનાર હતો. પ્રભુ પરના પ્રેમ અને વિશ્વાસ બહુ દ્રઢ હતો. મિશ્ર દેશમાં જણા દેશમાં જાય છે, કોઈ નથી, પ્રભુ એને સંગાતી હતો, ભાગ્યવાન હતો. પ્રભુએ પોટિફારને ત્યાં કારભારી પણ સોંપ્યું, મુખ્ય કારભારી બનાવ્યો. કેમ? કારણ કે ભાગ્યવાન હતો, દેવની સંગાતી હતો, સારો માણસ હતો. અને પછી આપણે જોઈએ છે કે પ્રભુ એને બહુ સુંદર કળા આપેલી, એ સ્વપ્નનો સાચો અર્થ કહી બતાવતો. કેમ? પ્રભુ સ્વપ્ન હારોન રાજાને આવે છે અને બધી વાત તમે જાણો છો. 7 વર્ષ સુખના સુકારના બહુ અનાસ પાકી, પોતાની બુદ્ધિથી એણે વિચાર કર્યો કે હું કેવી રીતે પરોપજીવી બનું. અને મોટા મોટા કોઠારો બંધાય છે, અનાજ ભલી રહે છે. અને જ્યારે 7 વર્ષ દુકાળના આવે છે ત્યારે અનાજ લોકોને સસ્તા પડે, પહેલાં મફતમાં પણ વેચ્યું હશે. અને ખુદને એના ભાઈઓ અનાજ લેવા આવે છે, અને મા બાપ બાપનો યાકૂબનો અને એના ભાઈઓનો એને પરિચય થાય છે, મેળાપ થાય છે. કેટલા બધા લોકોને જીવન મળે છે. 7 વર્ષ કપરા દુકાળના મિસર દેશમાં, ચારે બાજુ ઘણા દુકાળ દુકાળ થતી વખતે એટલે એને પ્રભુએ કેટલું બધું સફળ કર્યું. મુખ્ય અધિકારી બનાવી દીધો. ક્યાં હતો? એ ગોવાળ્યો, તરછોડાયેલો, અને પ્રભુ એને ઠેઠ ફારણ રાજાના દરબારનો સૌથી મોટો અધિકારી બનાવી દીધો. એટલે જ્યારે જ્યારે આપણે પ્રભુના માર્ગમાં રહીએ છીએ, ત્યારે આપણે પ્રભુને આપણું જીવન સોંપીએ છીએ, પ્રભુનો માર્ગ પસંદ કરીએ છીએ, પ્રભુમાં પ્રેમ અને વિશ્વાસમાં ઊંડા ઉતરે છે, ત્યારે આપણને સફળતા મળે છે, મોટી સફળતા મળે છે. વાલા ભાઈ બહેનો, જ્યારે આપણે પ્રભુના પ્રેમ અને વિશ્વાસમાં આગળ વધીએ છીએ, જ્યારે આપણે પ્રભુને ઓળખીએ છીએ, જ્યારે આપણું તારણ થાય છે, ત્યારે આપણું જીવન પ્રભુને માટે એક મહાન સાક્ષીરૂપ બને છે. આપણું જીવન એક મહાન સાક્ષીરૂપ બને છે. 2 પોઈન્ટ કહેવા માગું છું, તમે જરા જોજો. માથીને લખેલી સુવાર્તા 27મો અધ્યાય તમે વાંચો, ઘેર છે, ખાસ કરીને 54મી કલમ. માથીને લખેલી સુવાર્તા 27મો અધ્યાય 54મી કલમ. આપણે બધા એ વાત જાણીએ છીએ કે સુબેદાર, હવે સુબેદાર એ નાની મોટી નાની કંઈ જગ્યા નથી, હું તો ડીએસપી કે ડીએસપીથી મોટી વ્યક્તિ છે, મુભેદાર વ્યક્તિ છે, મોટી વ્યક્તિ છે. જેમ જેલ ઘણા લોકો અર્થનો ભ્રમ થાય છે, જેલ તો મોટી વ્યક્તિ છે, ઓફિસર છે, મુભેદાર કંઈ જેલમાં પડેલો કેદી નથી. તો સુબેદાર મોટી વ્યક્તિ હતો, બરાબર. અને એ સુબેદારનો જ્યારે ચાકર મરણતો માદો પડેલો, અને એના વડીલો અને પ્રભુની પાસે મોકલે છે, ત્યારે પ્રભુ ઈસુ કાપડના હુમમાં આવે છે, ત્યારે એને કહેવડાવે છે કે પ્રભુ મારો ચાકર મરણતો માદો પડેલો છે, પ્રભુ તું આય અને મારા ચાકરને સાજો. ત્યારે આ જે વડીલો હતો, યહૂદી વડીલો, એમણે પ્રભુ ઈસુને જઈને શું કહ્યું? એમણે એમ કહ્યું કે આ સુબેદાર પ્રભુ એ ઘણો સારો માણસ છે, એ તારા લોકો ઉપર પ્રેમ કરે છે અને પૈસા પાત્ર છે. પ્રભુ એને પોતાના ખર્ચે સિનેગો મંદિર ઊભું કર્યું છે, સભાસ્થાન બનાવ્યું છે, ત્યાં આગળ લોકો શાંતિ પ્રભુ તારું સ્મરણ કરે. કેટલી સુંદર સાક્ષી, કેટલી અજાયબ જેવી સાક્ષી. સારો માણસ છે, તારા લોકો ઉપર પ્રેમ કરે છે અને એ પ્રભુ પર પણ પ્રેમ કરતો હતો, માટે એને સિનેગો બંધાયેલો, સભાસ્થાન બંધાયેલું, જ્યાં આગળ લોકો સભાઓ ભરે, પ્રાર્થનાઓ કરે, પ્રભુની હજુરમાં આવે. કેટલી જબરજસ્ત સાક્ષી, સૌથી જબરજસ્ત સાક્ષી. અયુગનું પુસ્તક પહેલો અધ્યાયના 8મી કલમમાં મળે છે. અયુગનું પુસ્તક પહેલો અધ્યાય અને 8મી કલમ હેલ્સમાં છે. કેટલી જબરજસ્ત સાક્ષી, નિર્દોષ પ્રમાણિક ઈશ્વર ભક્ત, દુષ્ટતાથી તું રહેનાર એવો બીજો કોઈ માણસ મેં જો. પ્રભુ દેવ બાપ પોતે સાક્ષી પુરુષ. કેટલી જબરજસ્ત સાક્ષી. બાલા ભાઈ બહેનો, પ્રભુને જો મારા વિશે સાક્ષી પૂરવાની હોય કે તમારા વિશે સાક્ષી પૂરવાની હોય તો એ કેવી સાક્ષી પૂરશે? શું તમે એ વિશે કદી વિચાર કર્યો છે? કદી આપણે એ વિશે વિચારીએ છીએ ખરા? પ્રભુની પોતે આવી સાક્ષી. અને જ્યારે પ્રભુ ઈશ્વરનું મૃત્યુ થાય છે ત્યારે મંદિરનો પડદો ફાટી જાય છે. દિવસ હતો ત્રીજી પહોર હતી, દિવસથી અજવાળું ખાવા માટે અંધકાર વ્યાપી જાય છે અને ઘણા બધા મરેલા સબો બહાર નીકળે છે જીવતા થઈને અને આજુબાજુ જતા દેખાય છે. ધરતીકંપ થાય છે. આ બધું જોયું પહેલાં તો બધા લોકો અને પેલો જમાદાર અને પોલીસો જે બધું સંભાળતા હતા, બધું એ બધા પ્રભુની મસ્કરી કરતા હતા, પ્રભુની નિંદા કરતા હતા, દેવ તરીકે એને માનતા. પણ આ બધું જોયું, કદી થયું નથી. આવું કોઈના માટે થયું? રાજા મોટા મોટા થઈ જઈને ગયા, આત્મી ગયા, કોઈના માટે નહીં થયું. શું સાક્ષી? ખરેખર એ ન્યાયી માણસ હતો, ખરેખર એ દેવનો દીકરો હતો. પ્રભુ ઈસુ વિશે સાક્ષી પૂરવા માણસ. અને પિલાતની પત્ની જુઓ ને, પિલાતની પત્ની પિલાતને શું કહે છે? અરે આજે રાત્રે મને સ્વપ્ન આવ્યું. હું તને ખાસ કહું છું કે એ નિર્દોષ માણસને તું કઈ ના કરતો, એને કઈ નહીં ગુનો. કેવી ગજબની સાક્ષી! કદાચ એને પ્રભુ સાથે મુલાકાતે નહીં કરી હોય, પ્રભુને જોયો કદાપિ હશે, મુલાકાત કરી નહીં હોય, વાતચીત નહીં થઈ હોય, પણ કેવી સાક્ષી પુરુષ! એ નિર્દોષ માણસ. બાલા ભાઈ બહેનો, આપણું જીવન પ્રભુના માર્ગમાં આગળ વધારીએ, જેથી આપણું જીવન થકી આપણે પ્રભુની જીવન સાક્ષી આપી શકીએ. આપણું જીવન જીવન સાક્ષી રૂપ બને, બીજાના માટે સુંદર નમૂના રૂપ જીવન બને. પ્રભુ એ કૃપા આપણા પર કરે. આમેન.